હા બે, તમારો સવાલ છે કે અમુક એવા ફેમિલી મેમ્બર હોય કે જેનો નેચર અને જેની બોલવાની ભાષા આપણને ગમતી નથી, પ્રસંગોપાત ભેગા થઈએ અને એ જે બોલે એ ગમતું નથી, મનને ઘણો કંટ્રોલ કરીએ છતાં પણ આપણાથી એના દિલને દુઃખ થાય એવું બોલાઈ જાય, તો હું કંટ્રોલ કેવી રીતના કરું? પાછળથી ઘણો અફસોસ થાય પણ એક ક્ષણે તો બોલાઈ જ જાય. આ બેન સાચી વાત છે, આવું લાઈફમાં બધાને ક્યારેક ક્યારેક તો થતું જ હોય છે. ક્યારેક તો એવા વ્યક્તિ, તમે તો ફેમિલી મેમ્બરની વાત કરો છો, ક્યારેક તો એવા મેમ્બર કે જેને કોઈ આપણે કદી જોયા પણ નથી, કોઈ સંબંધ પણ નથી, અચાનક કોઈને સામે જોઈને આપણને એના પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય, તો અચાનક કોઈને જોઈને પ્રેમ ઉત્પન્ન થાય, તો નિશ્ચયથી માનજો કે ભલે ફેમિલી મેમ્બર હોય, એકદમ નજીક ના હોય, પણ જ્યારે આવું બને છે ત્યારે ચોક્કસથી આ કોઈ જન્મના વેર સંબંધ છે. એ જીવ જોડે આપણા કોઈ જન્મના વેર સંબંધ છે, તો એ જીવ આપણને આપણી નજીક આવે. બે પ્રકારે જીવ નજીક આવે, એક તો એની સાથે પ્રેમના સંબંધ પૂરા કરવાના હોય, બીજું વેરના સંબંધ હોય. આ બે કારણથી જીવ આપણી નજીક આવે છે. તો આ જીવને જોઈને જો એમ થતું હોય કે એનો નેચર નથી સારો, એની બોલવાની ભાષા નથી ગમતી, એને જોઈને અણગમો થાય છે, તો સમજી લેવાનું, મનમાં 100% એ મનમાં બેસાડી દેવાનું કે આ ચોક્કસ મારા આ જીવ સાથેના કોઈ જન્મના વેર સંબંધ છે. ભલે આ જન્મમાં મેં એને કાંઈ નથી કર્યું, આ જન્મમાં હું એકદમ નિર્દોષ છું, પણ કોઈ જન્મમાં એવું કાંઈક, એવું કટ્ટર કાંઈક એની સાથે કર્યું છે, એવું જોરદાર કાંઈક એની સાથે કર્યું છે કે જેના લીધે એના મનમાં, એના જીવમાં એનો ડંખ રહી ગયો છે, અને એટલે જ આ જીવને જોતા મને એની સાથે આવો ભાવ ઉત્પન્ન થાય છે. તો પહેલા તો આ વસ્તુ મગજમાં ફિટ કરો કે આ જન્મનો નહીં તો કોઈ જન્મનો વાંક તો મારો છે છે ને છે જ, એના વગર આવું બને જ નહીં. કેમ બધાની જોડે આવું નથી થતું, અને કેમ અમુકની જોડે જ આંખ મળે છે? દુનિયામાં કરોડો લોકો છે, બધાની જોડે તો આપણી આંખ પણ નથી મળતી. જેની જોડે લેણદેણનો કંઈક અંશ માત્ર પણ સંબંધ બાકી હોય ને, તો જ એની આંખ મળે, ત્યાં સુધી જીવની આંખ પણ ન મળે. આ બધું એટલું જોરદાર કોમ્પ્યુટરાઇઝ છે ને કે તમારે બીજી કોઈ ગણતરી ગણવા દેવાની જરૂર જ નથી, તમારો આત્મા જ બધી ગણતરી ગણી લે છે ઓન ધ સ્પોટ. એક મિનિટની એને વાર નથી લાગતી, એક સેકન્ડની એ વાર નથી લાગતી. જેવું બન્યું કે આત્માએ તરત એને નોટ ડાઉન કરી લીધું, પછી તમે ભલે ને ભૂલી જાઓ, એ નહીં ભૂલે. તો આટલું માઇન્ડમાં ફિટ કરશો ને એટલે થોડીક તમને રાહત થઈ જશે કે હવે એને જોતા જ જે એકદમ એમ થતું હતું આવું છે, આમ બોલે છે, આમ ન કરાય, હશે આ જીવ જોડે મારે કોઈ જન્મના વેર સંબંધ છે એટલે મને આવું થાય છે, ત્યાં થોડાક તમે પાછા હટશો. અને બીજું, દરરોજ એ જીવની ક્ષમા માંગ્યા કરો. ઘણી વાર એમ થાય એ મને આવું કરે છે, એ ફલાણું કરે છે, હું તો એને કાંઈ નથી કરતી, તો મારે એની માફી માંગવાની, હું શું કામ માફી માંગું ભાઈ, હું કંઈ ગાંડી છું, મારે કાંઈ જરૂર નથી કોઈને માફી માંગવાની, મેં કોઈને કાંઈ કર્યું નથી. એ ભાઈ ભલે તે ના કર્યું હોય, પણ કરેલું છે એ સ્વીકારી લે, અને એ સ્વીકારીને એને હવે આપણે રબઆઉટ કરવું છે, એને ફગાવી દેવું છે, એને મિટાવી દેવું છે. એ સાથે લઈને નથી જવું, નહીં તો એ મલ્ટીપ્લાય થતું 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 ક્યાંય પહોંચી જશે. એક નાનો સરખો વેર મલ્ટીપ્લાય થતું થતું એકબીજાના જીવ લઈ લે ત્યાં સુધી પહોંચી જાય. તો આપણે એના ગુણાકાર નથી કરવા, આપણે એના ભાગાકાર કરીને એને નામ શેષ કરવું છે, શેષ શૂન્ય આવે એવું કરવું છે. તો એના માટે એ જીવની દરરોજ મનથી ક્ષમા માંગો. એ ફલાણામાં રહેલા શુદ્ધાત્મા, ભલે આ જન્મમાં મેં તને કાંઈ નથી કર્યું, પણ મારા કોઈ જન્મના તારી જોડે બહુ એવા કોઈ સંબંધ છે, એવું કાંઈક બનાવ બન્યો છે કે જેના લીધે તને જોઈને મને વેર ઉત્પન્ન થાય છે, દ્વેષ ઉત્પન્ન થાય છે. તો હે ફલાણામાં રહેલા શુદ્ધાત્મા, હું મારા શુદ્ધાત્માને સાક્ષીએ તમારા શુદ્ધાત્માને ક્ષમા માંગુ છું. હે આત્મા, હે પરમાત્મા, મને ક્ષમા આપો અને હું પણ ક્ષમા આપું છું. આપણે પણ એને ક્ષમા આપવાની છે, એ જીવને જોડે આપણે કાંઈ પણ કર્યું હોય અને એ જીવે આપણી જોડે કાંઈ કર્યું હોય, તો ક્ષમા માંગવાની પણ છે, ક્ષમા આપવાની પણ છે. અને એક વાર નહીં, બે વાર નહીં, પાંચ વાર, 25 વાર, 50 વાર, જ્યાં સુધી જીવને શાંતિ ન થાય, સવારે ઉઠીને આ રટણ ચાલુ જ કરી દો. જ્યાં સુધી એને 50 વાર, 100 વાર, જેટલી વાર મનમાં ક્ષમા મંગાય એટલી માંગો. પછી પાછું બપોર સપોર થાય, પાછું યાદ આવે, પાછું આ રટણ ચાલુ કરો, સુઈ જતા રટણ ચાલુ કરો. આનો મતલબ એ થશે કે ધીમે 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 આ વેર પાતળું પડતું જશે, અને પાતળું પડતા પડતા ક્ષમા માંગતા માંગતા એ ક્યારેક નાબૂદ પણ થઈ જશે. આ જ રીત છે, આ જ રસ્તો છે, બીજો કોઈ નથી. એ જીવની ક્ષમા માંગો. ક્યાંય તમારા અહમને આગળ ના આવવા દેશો, અને તમારે ક્યાં એની પાસે જઈને માંગવાની છે ક્ષમા, તો તમને તમારો કોઈ અહમ નડે, એને પગમાં પડવાનું હોય કે એની સામે જઈને કહેવાનું હોય તો હજી અહમ નડે, અને સામે લાને ઓર અહમ આવે બી ખરું કે જો એનો જ ભૂલ હતી વાંક હતું એટલે જાય. પણ આપણે તો મનમાં માંગવી છે. તમારો આત્મા, તમારો શુદ્ધ આત્મા એના શુદ્ધ આત્માને સંદેશો પહોંચાડી જશે, બસ બીજું શું જોઈએ. તમારો આત્મા એના આત્માને સંદેશો પહોંચાડી દે છે, પછી તમારે બીજા કોઈ ટપાલીની જરૂર શું છે. તમારી અંદર જે 8 રૂચક પ્રદેશ રહેલા છે, જે હંમેશા શુદ્ધ જ હોય, નાભીને આજુબાજુ આત્માના 8 પ્રદેશો, એ હંમેશા શુદ્ધ જ હોય, એવી રીતના એનામાં પણ હોય. ગમે એટલો આત્માના બધા જ પ્રદેશો કર્મથી ખરડાયેલા હોય, પણ એ 8 પ્રદેશ જે નાભીની આજુબાજુ છે એ હંમેશા શુદ્ધ હોય. અને એ તમારા, એ તમારો શુદ્ધ આત્મા તમારામાં રહે, અને એ જ એનામાં રહેલો શુદ્ધ આત્મા. જ્યારે તમે અંતરથી ક્ષમા માંગો છો તો તમારો શુદ્ધાત્મા સામેલાના શુદ્ધાત્માને ક્ષમા પહોંચાડી દે છે. અને એમ કરતા કરતા એ પડ પાતળું પડે અને ધીમે ધીમે નાબૂદ થાય. તો આ જ એક રસ્તો છે, અને એ જ રસ્તો અપનાવવાનો છે, અને આપણે આ બધા સંબંધોમાંથી બહાર નીકળવાનું છે. એનો ગુણાકાર કરીને ગૂંચવાનું નથી, વધારે પડ ચડાવવાના નથી. સમજણ આવ્યા પછી આમાંથી બહાર નીકળવું એ જ ઉત્તમ માર્ગ છે. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. બીજું એ પણ છે કે જે તમને બોલ્યા પછી જે અફસોસ થાય છે ને, એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. બોલ્યા પછી જો એમ થતું હોત ને કે સારું થયું, આમ કહી દીધું, તો આને તો આમ જ કહેવા જેવું હતું, આમ જ કરવા જેવું હતું, તો બહુ મોટો માઇનસ પોઈન્ટ થઈ જાય. અને તમને એ પણ, તમે સભાન છો પાછા કે જે હું બોલી એનાથી એને દુઃખ થયું, તો એવું ના થવું જોઈએ. બીજાને દુઃખ થાય એવું મારે ના બોલવું જોઈએ, તો એ સભાનતા છે. અને એના લીધે તમારો અનુબંધ પુણ્યનો પડે છે. તમારો બંધ તો પાપનો પડશે, કેમ કે તમે એવું બોલ્યા કે સામેલાને દુઃખ થાય, પણ પાછો મનમાં એ ડંખ પણ છે કે હું એને દુઃખ થાય એવું મારાથી કેમ બોલાઈ ગયું, એવું મારે ના બોલવું જોઈએ. તો તમારો જે અનુબંધ છે એ પુણ્યનો બનશે, પુણ્યનો અનુબંધ એટલે આ તમારું બની જશે પુણ્યાનુબંધી પાપ, અને આ પુણ્યનો અનુબંધ એ તમને આમાંથી બહાર કાઢી શકશે. તો હવે જ્યારે પણ આવું બોલાઈ જાય, આવું થઈ જાય, ત્યારે આત્મા પાસે બળ માંગો. આત્મામાં તો ખૂબ જ અનંત વીર્ય છે, તો આત્મા પાસે એવું બળ માંગો કે હે આત્મા, તું જ પરમાત્મા છે, પોતામાં રહેલા આત્માને વંદન કરો. અને એની પાસે એમ માંગો કે હવે તારું એવું બળ પ્રગટ કર કે હું ફરીથી આવું ન બોલું, સામેલો વ્યક્તિ કાંઈ પણ બોલે, કાંઈ પણ કરે, તો એ હું ક્ષમતાથી સહન કરી શકું, ક્ષમતાપૂર્વક એને વેદી શકું, એનું રિએક્શન આપ્યા વગર, એને સામે જવાબ આપ્યા વગર, એવું તારું બળ, એવી તારી શક્તિ તું પ્રગટ કર, એવું આત્માને કહો. એ ભૂલી ગયો છે આત્મા કે એની પાસે શું નથી, તો એનું બળ પ્રગટ કરવાનું માંગો એને. અને તમારા આત્માનું બળ, આત્માનું વીર્ય એવું પ્રગટ થશે કે પછી કોઈ કાનમાં ખીલ્લા બી ઠોકી જશે ને તો એના પ્રત્યે દ્વેષ નહીં આવે, એના પ્રત્યે વેર નહીં આવે. તો એની સામે આ તો કઈ નથી, બે ચાર શબ્દ એ બોલ્યા તો ભલે બોલ્યા, એ બોલ્યા એનું પાપ એને લાગ્યું. કોઈ આપણને કટોરો ભરીને લોટ આપવા આવે અને તમે ન સ્વીકારો, ન લ્યો કે મારે નથી જોતો, તો એ ક્યાં જાય? એ એના ઘરે પાછો જવાનો. એમ કોઈ ગમે તેમ બોલે, ગમે તે કરે, પણ આત્માનું એવું બળ પ્રગટ થાય કે મારે, હું આને સ્વીકારતો જ નથી, હું આ શબ્દોને ગણતો જ નથી, મારે આ જોઈતું જ નથી, મને આની સાથે કોઈ લેવા દેવા નથી, એના શબ્દો એને મુબારક, તો એ તમારી પાસે નહીં આવે. પછી એ શબ્દોની તાકાત નથી કે તમને અંદરથી હલાવી શકે. તો આ વસ્તુ આપણા આત્મામાં પડેલી છે, આટલું બળ આપણા આત્મામાં છે, અને એના લીધે આપણામાં આ બધું સહન કરવાની શક્તિ આવે છે. અને જેટલું સંતાપ આવે સહન કરો, એ કર્મ કપાઈ ગયું, એ વેદાઈ ગયું, હવે નહીં આવે ફરીથી. અને જેટલું તમે એને મનમાં લઈ અને સામે રિએક્શન આપો, એટલું એ બમણું બંધાય. નવા કર્મો બમણા તમણા ચાર ગણા બંધાય. આપણે સમજ આવ્યા પછી એવું નથી જોઈતું, આપણે તો બધો હિસાબ પૂરો બધાયનો કરી અને છૂટવું છે, મારે છૂટવું છે બસ, આ લગન મનમાં લાગી જવી જોઈએ. આ બધા જ હિસાબ પૂરો કરવા માટે આ જીવ ભેગા થયા છે. પછી એ પતિ હોય કે પત્ની હોય કે બાળકો હોય કે આજુબાજુ વાળા હોય, જે બી હોય, તે દરેક ભેગા પોતાનો હિસાબ કરવા માટે થયા છે. જેવો એનો હિસાબ પતશે, એ જીવ ક્યાંક ચાલી જશે કોઈ બીજા બીજા જીવોની જોડેનો હિસાબ પૂરો કરવા. એટલે તો કે છે આ પંખી વાળો મેળો છે. બસ આટલું સત્ય અંદર બેસી જાય ને તો તમને કોઈ જલ્દી હલાવી નહીં શકે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. રૂપલબેન કહે છે કે બેન, હું ટ્રેનમાં આવી રહી હતી ત્યારે એક બળદ ટ્રેનની હડફેટમાં આવી ગયો ને મરી ગયો, તો શું પંચેન્દ્રિય જીવની હત્યાનો દોષ મને લાગે? લાગે તો શું પ્રાયશ્ચિત હોય? મને રોજ ખૂબ પસ્તાવો થાય છે. બેન, આ બનાવ બન્યો એના પછીથી આજ સુધીમાં કેટલી વાર ટ્રેનમાં આવવા જવાનું થયું તમારે? ભલે લોકલ ટ્રેન હોય કે બહારગામની ટ્રેન હોય, કોઈ પણ હોય, પણ જવા આવવાનું તો થયું હશે ને? હવે મને એમ કહો કે જેટલી પણ વાર જવા આવવાનું થયું તેમાં દરેક વખતે ઇમરજન્સી જ હતી, કે કોઈ કોઈ વખત એવું પણ હતું કે ના ગયા હોત તો ચાલત? અને જ્યારે જ્યારે ન ગયા હોત તો પણ ચાલે એવું હતું, તે તમે જવાનું એવોઇડ કર્યું? નથી કર્યું ને, તો પછી તમારો પસ્તાવો ક્યાં? તમે કહો છો મને રોજ પસ્તાવો થાય છે. જો ખરેખર પસ્તાવો થતો હોય તો તે વ્યક્તિ એકદમ ઇમરજન્સી વગર ટ્રેનમાં જવાનું એવોઇડ જ કરે. એની નજરમાં પેલો બળદ જ દેખાય અને એને એમ જ થાય કે આવા તો એકિન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય કેટલાય જીવો ટ્રેનની હડફેટમાં આવીને કચડાઈ જતા હશે. નાના મોટા સાપ છે, સાપોલિયા છે, અળસિયા છે, વીંછી છે, બીજા અનેક જીવો, બિલાડી છે, એના બચ્ચિયા છે, ગલુડિયા છે, કેટલા એવા જીવો કે જેના નામ પણ આપણે જાણતા નથી, એવા કેટલાય જીવો દરરોજ ટ્રેનની નીચે આવીને કચડાઈને મરી જતા હશે. આ બધાની હત્યાનું પાપ આપણને લાગતું જ હશે ને? તો આજે આ બળદને જોયા પછી હવે હું જાગૃત થઈ જાઉં, સજાગ થઈ જાઉં કે હવે હું એકદમ ઇમરજન્સી સિવાય હું ટ્રેનમાં નહીં જાઉં. ખાલી ખાલી આને તેને મળવા માટે, પાર્ટીઓ એટેન્ડ કરવા માટે, ખાલી કોઈને સારું લગાડવા માટે હું ટ્રેનમાં નહીં જાઉં. મારે વગર કારણે આટલા બધા જીવોની હત્યાનું ભાગીદાર નથી થવું. આ બળદનો એક્સિડન્ટ બન્યા પછી આવો વિચાર પણ આવ્યો? આજો તો અમલમાં મૂક્યો? જો ના, તો મને કહો કે તમારો પસ્તાવો ક્યાં? બીજા જીવો પ્રત્યેની તમારી દયા ક્યાં? તમે પૂછો છો કે બળદ મરી ગયો એનો પાપ મને લાગશે? બેન, ખાલી બળદ નહીં, એ ટ્રેનની નીચે જેટલા પણ જીવો આવીને મરી ગયા હશે ને, તે બધા જીવોની હત્યાનો પાપ તમને લાગશે. ટ્રેનમાં બેઠેલા દરેકને લાગે. જો તમે લિમિટ મૂકી હશે ને, કે નિયમ લીધો હશે કે વર્ષમાં કે મહિનામાં આટલા દિવસથી વધારે મુસાફરી મારે ટ્રેનની નહીં કરવી, તો એટલા દિવસ છોડીને બાકીના દિવસોમાં તમે ટ્રેનની નીચે કચડાતા જીવોની હિંસામાંથી બચી જાઓ. બાકી જો કોઈ નિયમ જ નથી, તો તમે ટ્રેનમાં જાઓ કે ન જાઓ, દુનિયામાં જેટલી ટ્રેનો દોડી રહી છે, દુનિયામાં કહું છું, સાંભળો, મુંબઈમાં નહીં, દુનિયામાં જેટલી ટ્રેનો દોડી રહી છે, એ બધી ટ્રેનોની અડફેટમાં આવીને જેટલા પણ જીવો કચડાશે, મરશે કે હાથ પગ તૂટશે, એ બધા જ પાપના ભાગીદાર તમે બની રહ્યા છો. માટે જ કહ્યું છે કે નિયમમાં આવો. એક નાનો સરખો નિયમ પણ તમને ક્યાં ના ક્યાં પહોંચાડી દેશે, જો દ્રઢપણે પાળવામાં આવે તો. વળી આ ઇલેક્ટ્રિક થી ચાલતી ટ્રેનોમાં પાણી કાય, તેવું કાય, વાયુ કાય, ના અનંત જીવોનો ખતમ. ભગવાને ક્યાં એવું નથી કીધું, ક્યાં એવું નથી કીધું કે આ સૂક્ષ્મ જીવોને મારશો તો ઓછું પાપ લાગશે, ને મોટા જીવોને મારશો તો વધુ પાપ લાગશે? ભાઈ રૂપલબેન, સૂક્ષ્મ કે બાદર, નાનું કે મોટું, એ આ ખોળિયાનું માપ છે, જીવનું નહીં. મોટામાં મોટા ખોળિયામાં, ત્રણ ગાઉની કાયાવાળા શરીરમાં જેટલા આત્મા પ્રદેશો હોય તે બધા જ આત્મા પ્રદેશો એ જ્યારે કીડીનો કે નિગોદનો જીવ બને ત્યારે એટલા જ ખોળિયામાં એ બધા આત્મા પ્રદેશો સંકોચાઈને સમાઈ જાય છે. આત્મામાં આવો અદ્ભુત સંકોચ વિસ્તારનો ગુણ છે. તો પછી તમે કયા જીવને નાનો કહેશો, કયા જીવને મોટો? મહાવીરે દરેક જીવને એક સરખી જ સત્તા આપી છે. નાના મોટા ખોળિયા છે, જીવ નાના મોટા નથી. જ્યારે આત્મા એટલો કૂણો પડશે કે ટ્રેનમાં બેસતા આત્મા રડી ઉઠશે કે હું આજે કેટલાય જીવોનો હત્યારો બનીશ, હે પ્રભુ જલ્દીમાં જલ્દી આવા બધા સાધનોનો ત્યાગ કરનારો બને. ત્યાગ કરનારું બનવું એવી જ્યારે ભગવાનને અંતરથી પ્રાર્થના થશે. એસી ટ્રેન મળી ગઈ, ટિકિટ મળી ગઈ એટલે આનંદ પામનારો, આનંદ પામનારો નહીં પણ આ જીવ હત્યાનો ભાગીદાર બનીશ એવો આક્રંદ કરનારો હું ક્યારે બનીશ? ખાસ ખાસ અનિવાર્ય કારણ સિવાય આવા ટ્રેન રૂપી કતરખાનાનો ઉપયોગ નહીં જ કરું એવું જ્યારે તમારું હૃદય અંદરથી પોકારી ઉઠશે ત્યારે સાચું પ્રાયશ્ચિત થશે. એ પ્રાયશ્ચિત તમારા પાપને ધોઈ શકે એવું હશે. બાકી તમે જેને પસ્તાવો કહો છો ને અને દુઃખ થયું છે કહો છો ને તે ફક્ત બાહ્ય લેવલ ઉપર છે. કોઈને ધક્કા મારતા જ જાઓ ને સોરી સોરી કહેતા જાઓ, એના જેવું છે. ધક્કા મારવાના બંધ જ ન થાય તો સોરી શેનું? તો રૂપલબેન સમજાઈ ગયું હશે. ઘણા કહેશે રૂપલબેન તમે સારો સવાલ પૂછ્યો અને બેને બહુ સરસ જવાબ આપ્યો, પણ આટલેથી સંતોષ પામીને છોડી નહીં દેતા. જેટલા અંશે અમલમાં મૂકી શકાય એટલું મૂકજો તો આ સવાલ જવાબનો કાંઈ અર્થ રહેશે. ઓકે, આવા સવાલ જવાબના ઓડિયો સાંભળવા માટે તમે મારા ગ્રુપમાં મેમ્બર થઈ જાઓ. 1-15 પ્રવચન ગ્રુપ વોટ્સએપ પર ચાલે છે, 16 નંબરનું પ્રવચન ગ્રુપ ટેલિગ્રામ પર ચાલે છે. કોઈ પણ એક ગ્રુપમાં તમે મેમ્બર થઈ શકો છો. ટેલિગ્રામમાં થશો તો આગળના પણ બધા ઓડિયો સાંભળવા મળશે. આમાં ફક્ત સવાલ જવાબ હોય છે, જિજ્ઞાસુઓના સવાલ હોય છે એના હું જવાબ આપું છું. ઓકે, તો તમે આ ગ્રુપમાં મેમ્બર થઈ શકો છો. This audio is by Subhoti Masalia. My contact number is 88500-88567. રૂપલબેનના આન્સરમાં એટલું એક વધારે કહેવાનું કે જીવ બધા સરખા છે, વાત બરાબર છે, પણ એકેન્દ્રિય જીવ કરતાં પંચેન્દ્રિય જીવની હત્યાનું પાપ વધારે લાગે. કેમ કે ઇન્દ્રિયો વધે એમ એને પાપ લાગવાની તારતમ્યતામાં ફરક પડે. જોકે પાપ લાગવું એ બીજી ઘણી બધી વાતો પર નિર્ભર છે, તમારા ભાવ કેવા છે, કેવા આશય જે તમે કરો છો, જાણતા થઈ જાય છે કે અજાણતા થાય છે, દરેક વસ્તુ ઉપર, એટલે ઘણી બધી વસ્તુ ઉપર આ પાપની આધાર રહે છે. પાપનો બંધ પડશે કે અનુબંધ પાપનો પડશે એનો પણ આખો આધાર તમારા અંદરના ભાવ ઉપર રહે છે. તમારામાં કેટલી સજાગતા છે, કેટલી તમે કેર લો છો એ બધું. પણ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે વધારે ઇન્દ્રિય વાળા જીવની હત્યા થવાથી વધારે પાપ લાગે છે, અને એને આશ્રયને પણ. ધારો કે આપણું શરીર છે પંચેન્દ્રિય, આપણે પંચેન્દ્રિય છે આપણું શરીર, તો આ શરીરને આશ્રયને બીજા અંદર કેટલા બધા જીવો હોય છે, નાના મોટા કેટલા જીવો, કેટલા વાયરસના જીવો, એ બે ઇન્દ્રિય જીવો આપણા શરીરની અંદર હોય છે. પંચેન્દ્રિય જીવ પ્રેગ્નન્ટ હોય લેડી તો અંદર પંચેન્દ્રિય જીવ પણ હોય ને, એમાં એક શરીરને આશ્રયને બીજા અનેક જીવો હોય છે. એટલે એ બધું પાપ આ જીવની હત્યા કરવાથી લાગે. એટલે આ કોઈ હિસાબ મૂકી શકાય એવી વસ્તુ નથી, સમજી શકાય એવી વસ્તુ છે. અને જે મન વાળા છે, જેને મન છે, પંચેન્દ્રિય પ્રાણી છે, મન સાથે છે, તો એ તો વેરની ગાંઠ વાળશે. આજે તમે પંચેન્દ્રિય જીવની હત્યા કરો, કોઈ ગાયને બકરીને કોઈ બી, તો એને જે એના એનો ત્રાસ પડશે, એના જે વાઇબ્રેશન છૂટશે, એમાંથી વેરની ગાંઠ બંધાશે, એ પાછી કોઈ જન્મમાં ઉદયમાં આવશે, અને વેરથી વેર વધતું જાય એટલે મલ્ટીપ્લાય થઈ જાય. કમઠ ને પાર્શ્વનાથ ભગવાનનો વેર 10 ભાવ સુધી ચાલ્યો ને, કેટલી વાર ઉદયમાં આવ્યું, 4-5 વખત. આમ એક વાર કરેલું પાપ એ પાછું એક વારમાં પતી નથી જતું, એના ગુણાકાર થઈને આવે છે. એટલે ટૂંકમાં સમજવાની વાત એ છે કે સજાગતા ખૂબ જરૂરી છે. હમણાં આજે એક બેનનો મેસેજ આવ્યો, પાંજરું મૂક્યું હતું ઉંદર અંદર આવ્યો ને પોતે ભૂલી ગયા, અઠવાડિયા પછી યાદ આવ્યું કે આ પાંજરો જોયું, તેમાં બીજા જીવજંતુઓએ ઉંદરને ખાઈ ગયા હતા, ખાલી આડપિંજર પડ્યું હતું. હવે 8 દિવસ સુધી પોતામાં સજાગતા નથી કે મેં પાંજરું મૂક્યું છે, હું જોઉં અંદર ઉંદર આવ્યો કે નહીં, એ બાર એને છોડી દઉં બહાર. કેટલા બધા દિવસ બંધનમાં રાખ્યું. હવે તમને ખબર છે ભગવાને આદિનાથ દાદાએ 13 કલાક બંધન રાખ્યું હતું, મોડું બાંધ્યું હતું, એના બદલે 13 મહિના સુધી એમને ખાવા ના મળ્યું. આના પછી સમજો કે આ બધું ગુણાકાર થઈને આવે છે. હવે હું પ્રાયશ્ચિત શું કરું ભાઈ? પ્રાયશ્ચિત એ જ કે હવે ફરીથી ન થાય, એના માટે સજાગ થાઓ. દરરોજ આવું કેટલું બનતું હોય છે તમારી અસજાગતામાં, આપણી અસજાગતામાં, તો અસજાગતા ના આવે અને સજાગ રહે. સજાગ રહો, જાગ્રતતા એ જ ધર્મ છે એમ ચોખ્ખું કહ્યું છે. તો આ અજાગ્રતતાનું કેટલું ભયંકર પરિણામ ભોગવવું પડશે. આ બધી વસ્તુને સૂક્ષ્મતાથી સમજો અને જીવનમાં એવા નિયમો કરતા જાઓ કે ફરીથી આવું પાપ ના થાય. સાચું પ્રાયશ્ચિત ત્યાં થશે. બાકી બાહ્ય પ્રાયશ્ચિત તમે કોઈ ગુરુ મહારાજને પૂછી લો, એ તમને બતાવે એ કરો. પણ આંતરિક પશ્ચાતાપ નહીં કરો ત્યાં સુધી કોઈ પત્તો ખાવાનો નથી. ને આટલું ભયંકર પાપ થયું હોય તો એ પાપ એ જ વખતે એનું નોટ ડાઉન કરી લીધું હોય તમારા હાથમાં, હવે કયા ભાવમાં ક્યારે કેવી રીતના ક્યાં ભોગવવાનું છે, કયા નિમિત્ત દ્વારા, એ બધું જ નોટ ડાઉન થઈ ગયું, અને એ માટે ભોગવા માટે તૈયાર રહેવાનું. હવે હું મને પ્રાયશ્ચિત કે એના માટે છટકી જાઉં એમ નહીં, હવે નવું પાપ ન કરું એમ પ્રાયશ્ચિત કરો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567.
અમિતભાઈ બોમ્બેથી તમારો સવાલ છે.
કે નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર કેમ કહેવાય છે? જો ભાઈ, 14 પૂર્વનો સાર શું છે એ ખબર છે તમને? 14 પૂર્વનો સાર એ છે કે આ માનવ જીવન મળ્યું છે એનો સાધન તરીકે ઉપયોગ કરી સર્વ કર્મને નિર્જરા કરી મોક્ષ પદને પામવું, સિદ્ધિ પદને પામવું, કે જ્યાંથી ફરી પાછા જન્મ મરણના ફેરા બાકી રહેતા નથી. બરાબર, આ છે 14 પૂર્વનો સાર. હવે આગળ જોઈએ, કર્મની નિર્જરા ક્યારે થઈ શકે? બરાબર, 14 પૂર્વનો સાર છે કે કર્મને નિર્જરા કરી મોક્ષ પદને પામ. તો કર્મને નિર્જરા ક્યારે થઈ શકે? જ્યારે મન વચન કાયાથી સ્થિર થઈ ઉદીરનામાં આવતા કર્મને ક્ષમતા ભાવે વેદો, તો કર્મને નિર્જરા થાય. બરાબર, હવે વચન ને કાયા તો પ્રેક્ટિસ કરવાથી સ્થિર થઈ જાય, પણ મનને સ્થિર કરવા માટે શું કરવું? મનને સ્થિર કરવા માટે પાપોમાંથી બહાર નીકળવું પડે. પાપોમાં ગળા ડૂબ બેઠેલો માનવ મનને સ્થિર કરી શકે નહીં. તો એવું શું છે જેનાથી વધુમાં વધુ પાપોમાંથી બહાર નીકળી શકીએ? તો કે એવું તો એક ચારિત્ર છે, સાધુપણું છે. સાધુપણું ગ્રહણ કરવાથી વધુમાં વધુ મેક્ઝિમમ પાપમાંથી બહાર નીકળી શકીએ. હવે આ જ બધા પગથિયા નીચેથી ઉપર જોઈએ, એટલે કે નવકાર મંત્ર 14 પૂર્વનો સાર છે એ સમજાઈ જશે. નવકાર મંત્રનું પાંચમું પદ નમો લોહે સબ્બ સાહુનમ, આ લોકના સર્વ સાધુઓને વંદન થાઓ. કઈ સાધુઓને વંદન? શા માટે? કેમ કે તેઓ ઘણા બધા પાપમાંથી બહાર નીકળેલા છે. તારે પણ પાપમાંથી બહાર નીકળવું હોય તો તું પણ નવકારના પાંચમા પદમાં સ્થાપિત થા. મતલબ કે તું પણ સાધુપણું સ્વીકાર. સાધુપણું સ્વીકારીશ તો ઘણા બધા પાપમાંથી ઓટોમેટિક બહાર નીકળી જઈશ. ભલે ત્યારે સાધુ તો બની ગયા, સાધુનો ભેખ તો ધરી લીધો, હવે શું? ફક્ત ભેખ ધારણ કરવાથી મારો બેડો પાર થઈ જશે? ના ના, હવે પાંચમા પદમાંથી ચોથા પદમાં સ્થાપિત થવાનો પ્રયત્ન કર. એ વળી કેવી રીતે? સાધુ બનીને સાધના કર. હવે સાધુ બની ગયો ને, એટલે બહુ બધા પાપમાંથી બહાર નીકળી ગયો છે, એટલે હવે તું તારા મનને સ્થિર કરી શકીશ. હવે મન વચન કાયાને સ્થિર કરી ક્ષમતામાં સ્થિર થા તો તારા કર્મની નિર્જરા થશે. કર્મની પ્રતરો નિર્જરતા નિર્જરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. ઓકે, ચલો સાધુ બની ગયા, નવકારના પાંચમા પદમાં સ્થાપિત થઈ ગયા, શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું, સાધના દ્વારા અનુભવ જ્ઞાન મેળવ્યું, કદાચ સમ્યક દર્શન પણ મેળવ્યું, બસ થઈ ગયું ને? હવે કઈ નથી કરવાનું ને? ના ના, હવે નવકારના પાંચમા પદમાંથી ચોથા પદમાં સ્થાપિત થા. નમો ઉવજ્જાયન, ઉપાધ્યાયને નમસ્કાર. હવે સાધુ પદમાંથી ઉપાધ્યાયમાં કેવી રીતે સ્થાપિત થાઓ? ભાઈ, સાધુ બની તે શાસ્ત્ર જ્ઞાન મેળ્યું, અનુભવ જ્ઞાન મેળ્યું, સમ્યક દર્શન પણ મેળ્યું, હવે તું બીજાને શીખવાડ ને. તે તો મેળ્યું, તું બીજાને આપ. નહીં તો આ જ્ઞાન આગળ કેવી રીતના વધશે? ભાવિ પેઢી કેવી રીતના શીખી શકશે? હવે તું શીખનારો નહીં, શીખવાડનારો બન. ભલે ભલે ઉપાધ્યાય બની ગયો, હવે શું? હવે તો તારું આચરણ જ એવું હોવું જોઈએ કે તું શીખ્યો છે અને શીખવાડ્યું છે તે તારા આચરણમાં દેખાય. કેમ કે ભલે તું કેટલું પણ શીખ્યો અને કેટલું પણ શીખવાડ્યું, ઉપાધ્યાય પણ બન્યો, પણ આચરણમાં નહીં હોય તો તું કાંઈ નહીં મેળવી શકે, પાછો શૂન્ય પર પહોંચી જઈશ. માટે જેનું આચરણ જ બતાવી દે કે આ આચાર્ય છે, એવો આચાર્ય બન. નવકારના ત્રીજા પદમાં સ્થાપિત થા. ભલે ભલે આચાર્ય પદમાં પણ સ્થાપિત થઈ ગયો, હવે તો કઈ કરવાનું નથી ને. અરે ભાઈ, હવે તો મંજિલ ની એકદમ નજીક આવી ગયો, હવે પાછા નથી પડવાનું, હવે મંજિલ મેળવીને જ જંપવાનું છે. હવે તો મૌન અને ધ્યાનની અને કાયોત્સર્ગની એવી ઉત્કૃષ્ટ સાધના કર કે સર્વ કર્મનો ભૂક્કો બોલાવી મોક્ષ પદમાં સ્થાપિત થાય, સિદ્ધિ પદમાં સ્થાપિત થાય. જો કોઈ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય તો અરિહંત પદ, અને ન હોય તો સિદ્ધ પદ એમાં સ્થાપિત થાય. આ બંને પદ તારી મંજિલ છે. નિર્વાણ પામ્યા પછી બંને પદ એક જ છે. હવે 14 પૂર્વનો સાર પણ એક છે કે મોક્ષ પદની પ્રાપ્તિ કર, માનવ જીવન સફળ કર. એટલે તો નવકાર મંત્રે 14 પૂર્વનો સાર કયો છે કે પાપથી પાછો હટ, પાછો હટવા સાધુ બન, સાધના કર, સમ્યક દર્શન મેળવ. સમ્યક દર્શન મેળવીને અથવા તો સાધના કરીને આગળ વધ. પોતે જે શીખ્યા છે એ બીજાને શીખવાડ. ઉપાધ્યાય પદમાં સ્થાપિત થા, અને એ પછી તો તારું આચરણ જ બતાવી દે કે તું કેટલા હાઈ લેવલ પર છે. આચાર્ય પદમાં સ્થાપિત થાય, જે કાંઈ શીખ્યા છે એ આચરણમાં મૂકો, નહીં તો બધું શૂન્ય છે. આચાર્ય પદ પામ્યા પછી તો બસ હવે તો મોક્ષની ધૂન લાગી ગઈ. હવે તો મૌન અને ધ્યાન ને કાયોત્સર્ગ ને કર્મનો ભૂક્કો બોલાવીને સિદ્ધિ પદમાં સ્થાપિત થા. નવકાર મંત્રના પહેલા અથવા બીજા પદમાં સ્થાપિત થા. તો આ જ છે 14 પૂર્વનો સાર, જે સાંકેતિક ભાષામાં નવકાર મંત્રમાં બતાવવામાં આવ્યો છે. તો હવે ખ્યાલ આવી ગયો હશે, સમજમાં આવી ગયું હશે કે નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર કેમ કયો છે. અને ન ખ્યાલમાં આવ્યું હોય તો ફરીથી પૂછજો. This audio is by Subodhi Masaniya. My contact number is 885-00-885-67.